તારીખ 14/7/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 83 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 666
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 83મો પત્ર ચાલે છે પાનું 198 કે જીવને આત્મકલ્યાણ કરવું હોય, આત્માની ઉન્નતિની ઈચ્છા હોય, ખરી ઈચ્છા હોય, ખરી ભાવના હોય, તો એને કેટલાક પ્રશ્નો જે ઉપસ્થિત થશે તેનું સમાધાન હજી સુધી નથી થયું, એવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થશે, એ પ્રશ્નોથી ઘેરાવાનું થશે, ત્યારે એની મૂંઝવણ ટળવાનું પણ કારણ એ એક વખત ઉત્પન્ન થયેલી આ મૂંઝવણ છે, એ આ પ્રશ્નોનું સમાધાન થતું નથી. એટલે એમ કહ્યું કે બીજા જે સંસારની ચિંતાના, ખાવાના પીવાના, શરીરના, કુટુંબના, એ બધા આપણને કેમ પરિણામ થાય છે, કે જે આપણને ચિંતા આત્માની થવી જોઈએ એ થતી નથી, માટે થાય છે. આત્માની ચિંતા નથી થતી એટલે શરીરની ચિંતા થાય છે, કુટુંબની ચિંતા થાય છે, બીજા સંયોગોની ચિંતા થાય છે. એ એમ બતાવે છે કે આપણને આપણા આત્માની ચિંતા નથી થતી. પોતે પોતાને દુર્ગતિમાં લઈ જાય અને બીજાની ચિંતા કરે, ચિંતા કરીને, એ કંઈ ડાપણ ભરેલી વાત તો નથી. જરાય એટલે બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે અને એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે, એ પ્રશ્નનું સમાધાન કરવા જતાં ઊંડા ઉતરવું પડશે એ વિષયમાં, અને છેવટે જે આત્માને શાંતિ જોઈએ છે એ શાંતિની પ્રાપ્તિ થશે. એ જ વિચારોના વિવેકથી જે અવ્યાબાદ સુખની ઈચ્છા છે તેની પ્રાપ્તિ થાય છે, એને સિદ્ધિ કહે છે. જે અવ્યાબાદ સુખની ઈચ્છા છે કે મારું સુખ કદી પણ બાધા ન પામે એવું મને સુખ જોઈએ, એ જ વિચારોમાંથી જે વિવેક પ્રગટશે એ વિવેકને કારણે થશે. એ જ વિચારોના મનનથી અનંતકાળનું મૂંઝણ ટળવાનું છે. અને આ બધું જે અનંતકાળથી મૂંઝવણ ચાલી આવે છે એ મૂંઝવણ પણ એ જ વિચારોમાં ઊંડા ઉતરતા એ મૂંઝવણ ટળશે. તથાપિ તે સર્વને માટે નથી. આ જે વાત કરી એમાં કોઈ કોઈ જીવ આવી શકે છે, એમાં તથા સર્વને માટે નથી. આ જે વાત કરી એમાં કોઈ 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 જીવ આવી શકે છે. આ બધાની સમક્ષ તો આવતા નથી, પોતાના ઉદયમાંથી જ નવરાત. પણ જેને આ વાત સમજવા મળે છે એ પણ બધા આ ક્રમમાં પ્રવેશ નથી કરી શકતા. આ પરિભ્રમણની ચિંતનાનો ક્રમ છે અને એ એક બહુ જ પ્રારંભિક, બહુ જ મંગળ શુભ શરૂઆત છે, એટલે એને આપણે મંગળ પ્રારંભ કહીએ છીએ. પણ એમાંય કોઈ કોઈ જીવો આવે છે, બધા નથી આવી શકતા, સર્વને માટે નથી. કેમ? કે વર્તમાન પરિસ્થિતિની ચિંતા છોડવી એ દર્શન મોહના પરિણામોને લઈને છે, અને એ પરિણામથી મુક્ત થવું એ બહુ કઠિન છે, દુર્લભ છે. કોઈ કોઈ જીવોને જે વેદના આવે છે એ ચિંતના આવે છે, બાકી સમજીને પણ એને ગૌણ કરી નાખે છે, સમજીને પણ સમજનાર સાંભળનાર પણ એ વિષયને ગૌણ રાખે છે, અને જ્યાં હોય ને ત્યાં ને ત્યાં જે પોતાના ઉદયમાં ચાલ્યા કરે છે. ઉદયથી ભિન્ન પડીને આવા વિચારોમાં ચાલવું, ઘેરાવું, એ પણ એ કોઈ બીજી જાતની વાત છે. અને એ ખરેખર આત્મ ઉન્નતિ ઈચ્છતો હોય એને જેમ બને છે. વાત વિચારવા છતાં, સાંભળવા છતાં એવો પ્રારંભ થતો નથી એ એમ બતાવે છે કે હજી ઉપર ઉપરથી જીવ ચાલે છે. ખરેખર ઈચ્છા નથી થઈ. એકવાર પણ જો ખરી મુમુક્ષુતા આવે, ખરી મુમુક્ષુતા આવે તો આ મંગળ પ્રારંભ થઈ જાય. અને એકવાર પણ ખરી મુમુક્ષુતા આવે તો રસ્તે ચડી જાય, આ ક્રમના રસ્તે ચડી જાય, નહીં તો નથી ચડતો. એટલે એમ કહ્યું કે તથાપિ તે સર્વને માટે નથી. એટલે સર્વને માટે એવું બનતું નથી એમ જ્ઞાનીને તો પહેલેથી જ ખબર છે. આ પ્રકારની વાત બધા જ જ્ઞાનીઓ કરે છે, અને એ જ્ઞાનીઓના સમાગમમાં જે જે જીવો આવે છે એ બધાને એ વાત સાંભળવા મળે છે, સમજવા મળે છે. છતાં પણ જ્ઞાનીને ખબર છે કે બધા આમાં કાંઈ આગળ વધવાના નથી, કોઈ કોઈ વધશે. જેનું હોનહાર સારું છે, જેનું ભવિષ્ય ઉજળું છે એ આમાં આગળ આવે છે, બાકી ત્યાં ત્યાં રહી જાય છે. તાત્પર્ય એ છે કે એવું પણ સાંભળીને અંદરથી એમ આવવું જોઈએ, સર્વને માટે નથી એમ વાત જ્યારે સાંભળી કે કોઈ કોઈને માટે છે, ત્યારે એ વાત સાંભળીને અંદરથી એમ આવવું જોઈએ કે તો એ જે કોઈ કોઈને માટે છે એ કોઈ કોઈમાં હું હોવો જોઈએ, એમાં હું જ હોવો જોઈએ, એમાં મારી બાદ બાકી ન ચાલે. એવો પ્રકારની અંદરથી પ્રેરણા મળવી જોઈએ, અથવા એ વાત સમજવાનો તાત્પર્યાર્થ એવો પોતે કાઢવો જોઈએ, અથવા પોતાને એવું તાત્પર્ય નીકળવું જોઈએ. વાસ્તવિક દ્રષ્ટિથી જોતા તેને છેવટ સુધી પામનારા પાત્રોની ન્યૂનતા બહુ છે. વાસ્તવિક દૃષ્ટિથી જોતા એટલે વાસ્તવિકતા, જગતના જીવોના દર્શન મોહના પરિણામોની સ્થિતિ જે વાસ્તવિક છે એ જોતા તેને છેવટ સુધી પામનારા, એટલે ક્રમથી શરૂ થઈને ઠેઠ સુધી પહોંચી જાય એ ક્રમના છેડા સુધી, એવા પાત્રોની ન્યૂનતા બહુ છે. એવા પાત્રો બહુ જ ઓછા છે, બહુ જ અલ્પ છે એ પોતાને ખ્યાલમાં છે. કાળ ફરી ગયો છે એટલે શું કે હીન પરિણામવાળા જીવો બહુ હોય છે, કામ કરવાવાળા જીવો બહુ જ અલ્પ હોય છે. શું એ વસ્તુનો અધીરાય અને અશૌચતાથી અંત લેવા જતાં ઝેર નીકળે છે. એ વસ્તુનો અધીરાયથી એટલે ઉતાવળે, અધીરાય એટલે ખોટી ઉતાવળે, શક્તિ ન હોય ને પગલું ભરે, અથવા પોતાની મેળે કોઈ ટૂંકો રસ્તો વિચારીને આગળ વધવા જાય, એ બધી અધીરાઈ છે. ખરેખર તો જ્ઞાનીના રસ્તે ધીરજ રાખીને ચાલવું રહ્યું. ઝેર નીકળે છે એટલે શું થાય છે કે પોતે પાછો પડે છે, ઉલટાનો પોતે જે સ્થિતિમાં હોય એનાથી નીચેના પરિણામો થઈ જાય છે, તો પરિણામ ઉલટાનું નુકસાન વધી જાય છે. ઝેર નીકળે છે એનો કે ઉલટાનું પોતે પોતાને વધારે નુકસાન કરી બેસે છે. અને એ પ્રકારે જેનું ભાગ્ય આવી વસ્તુ મળવા છતાં બીજી રીતે કામ કરી લીધું એ ભાગ્યહીન છે, અપાત્ર છે, એ બંને લોકથી ભ્રષ્ટ થાય છે. એટલે અહીંના અહીંનું પણ એનું બગડે છે, પરલોક પણ, આ લોક અને પરલોક બંનેથી, બંનેમાં એ દુઃખી જ થાય છે, બંનેમાં એને નુકસાન જ થાય છે. એટલા માટે અમુક સંતોને અપવાદરૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા, તે ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે. કોઈ અપવાદી પૂર્વના આરાધક જીવો હોય, એટલે અમુક સંતો પૂર્વના આરાધક જીવો હોય એની વાત જુદી છે. શું બાકીનાઓને તો એ ક્રમમાં આવવું જોઈએ, એ વગર બીજો રસ્તો નથી કોઈ. અને તે ગુફાનું દર્શન કરવા એટલે એના ઊંડાણમાં જવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે. ઘણા વખત સુધી એને સત્સંગ સેવવો જોઈએ અને સત્સંગ આરાધવા માટેનો પુરુષાર્થ કરવો જોઈએ. એ કથન અનુભવગમ્ય છે અને અભ્યાસની જરૂર છે. કદાપી તે ગુફા દર્શનની તેને ઈચ્છા ન હોય. કોઈ એમ કે ભાઈ આ માથાકૂટનું અમારે ક્યાં જવું, અમે કાંઈ ક્રમમાં સમજીએ નહીં, આ બધી તત્વજ્ઞાનની વાતોમાં અમને કાંઈ માથાકૂટ જેવું લાગે છે, શું કરવું? તો કે કાંઈ નહીં, તારે આ જિંદગીમાં તો સુખ શાંતિ જોઈ કે નથી જોતી, શું એમ પૂછે છે. શું કે ઈચ્છા ન હોય તો પણ આ ભાવના સુખને અર્થે, પણ ચાલુ ભાવના સુખને અર્થે પણ જન્મ તથા મુવાની વચ્ચેનો ભાગ એટલે જિંદગી, જિંદગીનો ભાગ કોઈ રીતે સુખથી ગાળવા માટે, શાંતિથી ગાળવા માટે પણ તે અભ્યાસની ખચિત જરૂર છે. આખરમાં તારે આત્માનું કલ્યાણ નથી કરવું, પણ અત્યારે આ ભાવમાં સુખી તો થવું છે કે નથી થવું, પ્રયત્ન તો તારો એના માટે છે. તો કે એમાંય પણ આ સમજણની જરૂર છે. આ સમજણ હશે તો સમાધાન ઘણું રહેશે, નહીતર સમાધાન નહીં રહે. જિંદગીમાં એવા એવા ઉદય આવે છે કે જીવ દુઃખી દુઃખી થઈ જાય, પણ જો સાચી સમજણ હોય અને સમાધાન આવે તો એને જીવને કોઈ પણ પરિસ્થિતિમાં શાંતિ રહે. તો એટલું તો, એટલા માટે તો તું આ અભ્યાસ કર, આ તત્વજ્ઞાનનો અભ્યાસ કર, કે સુખ શાંતિથી તો આ જિંદગી તું ગાળી શકે. કેમ કે દરેકને પોતાથી વધારે સારા ઉદયવાળા મનુષ્ય દેખાય છે, આને મારા કરતા આને સારું છે, મારા કરતા આને સારું છે. સારું હોય કે ન હોય પછીની વાત છે, પણ પારકા ભાણે મોટો લાડવો દેખાય. લાડવા પીરસતા હોય ને તો કે એને મોટો આવી ગયો, મારે નાનો આવ્યો, કહેવત છે પારકા ભાણે મોટો લાડવો દેખાય. એમ બીજાનું સારું દેખાય કે ભાઈ આને જુઓ કેવું મજાનું છે, મારે તો આ માથાકૂટ છે ને, આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકું, કંઈક પ્રકારના અસમાધાન ચાલતા હોય. શું દરેકને એવું દેખાય છે, ભાઈ એનો કોઈ ઉપાય શું, શું એને શાંતિ રહે કેવી રીતે, એને સુખ શાંતિ કોઈ રીતે રહે, સમાધાન થાય નહીં. એમ નથી વિચારતો કે હું મારું પ્રારબ્ધ લઈને આવ્યો છું, તો બીજાના પ્રારબ્ધને કોઈ પ્રારબ્ધની હરીફાઈ થઈ શકે? પ્રારબ્ધ અનુસાર સાતા અસાતા થાય, બીજા સંયોગોમાં વિયોગો થાય. એક વાળ પણ આપણી ઈચ્છા પ્રમાણે પરિણમતો નથી. કાળામાંથી ધોળો છે, હું જે આપણે પ્રારબ્ધ આગળ આપણા હાથની કોઈ વાત જ નથી, ત્યાં પછી ભીતે માથું પછાડવું કે કેમ મને રસ્તો નથી અહીંથી મળતો, પણ એ તો ઢીમળું થવાનું છે. દરવાજાથી બહાર નીકળો તો ઠીક છે, પણ ભીંતથી બહાર નીકળવા જાવ તો શું કહે, માથું ભટકાય ને, નિમૃત થાય ને. બીજું એમ પ્રારબ્ધને તમે ફેરવવા માંગો કેવી રીતે ફેરવ? અને પોતાનું ઉપાર્જન કરેલું છે એટલે એ બધું સમાધાન મેળવવા માટે પણ આ અભ્યાસની જરૂર છે. અને સદભાગ્ય આ અભ્યાસ કરવાની નો જે જોગવાઈ છે એ સદભાગ્ય છે, મિત્રજી મળવી મુશ્કેલ છે. યુરોપમાં અમે જોયું ત્યાં પૈસાવાળા દેશ શ્રીમંત છે એટલે લોકો પૈસાવાળા છે, પણ બધા ટેન્શનમાં જ જીવે છે. આપણે અહીંયા સિગરેટના કે બીડીના પાકેટ ઉપર જે ચેતવણી લખી છે એના કરતાં ત્યાં વધારે આકરી ચેતવણી લખીશું. ત્યાં ચોખ્ખું લખ્યું છે કે આનાથી કેન્સર અને ફલાણા ફલાણા મોટા રોગો થાય છે. અહીં તો ખાલી લખ્યું છે કે ઇન્જરીઝ ટુ હેલ્થ, તબિયતને નુકસાન ઇન્જરી કરે એવું છે, હાની પહોંચાડે એવું છે, એવું સાદું લખ્યું છે. ત્યાં તો રોગના નામ આપ્યા છે કે જો તમે બીડી તમાકુનું સેવન કરો તો તમને કેન્સર વગેરે આવા મોટા રોગ થાય, એવા બે ત્રણ રોગના નામ લખે છે. લાંબી લીટી લખેલી છે અને છતાં ત્યાં વધુમાં વધુ એ બીડી પીવાય છે, સિગરેટ પીવાય છે. એનું કારણ બીડી ત્યાં નથી પીતા, સિગરેટ પીએ છે. કારણ એ છે કે એ ટેન્શન ફ્રી, ટેન્શનમાંથી ફ્રી થવા માંગે છે. ટેન્શનમાં બહુ છે લોકો, એ બીડી પીએ એટલે થોડું માનસિક તણાવ ઓછો થાય, એ પણ એક કોન્સેપ્ટ એનો હોય છે. પછી તો એનાથી ટેવાઈ જાય છે ને એના એ જ પરિસ્થિતિ થાય છે, પણ છતાં પછી મૂકી ન શકે, વ્યસન થઈ જાય. અને કેન્સરના કેસ પણ ત્યાં વધારે છે એના કરતાં, આંકડા પણ ત્યાં વધી ગયા છે, છતાં એ ચાલે છે. એનું કારણ એ છે કે કેન્સર કરતાં પણ ટેન્શનનું દુઃખ વધારે છે, એટલે કેન્સરને ગૌણ કરીને એ ટેન્શનથી મુક્ત થવા માંગે છે. એ જગતમાં સૌથી વધારે દુઃખ હોય તો ટેન્શનનું જ છે. અને એ ટેન્શન અને તણાવથી ફ્રી થવા માટે આ તત્વજ્ઞાન સિવાય જગતમાં બીજો કોઈ ઉપાય કે બીજી કોઈ દવા કે બીજી કોઈ ઈલાજ છે જ નહીં. આપણા સદભાગ્ય એ જોગવાઈ છે અહીંયા, ત્યાં એ જોગવાઈ નથી, અહીંયા એ જોગવાઈ છે. એ અભ્યાસની ચોક્કસ જરૂર છે. એ કથન એટલે એ વાત અનુભવગમ્ય છે, અનુભવથી આ વાત કરીએ છીએ. ઘણાને તે અનુભવમાં આવ્યું છે અને જે આ રસ્તે ચડ્યા એને અનુભવમાં આવ્યું છે કે ખરેખર આપણે કોઈ પણ પરિસ્થિતિમાં ટેન્શન ફ્રી રહેવું હોય તો આ સમજણ કરવી જરૂરી છે. ઘણા આર્ય સત્પુરુષો તે માટે વિચાર કરી ગયા છે. એવા જે ઉત્તમ પુરુષો છે એમણે આ વિષયમાં ઘણો વિચાર કર્યો છે, તેઓએ એના ઉપર અધિક મનન કર્યું છે, વિચાર કર્યો છે, ઊંડું મનન કર્યું છે, ઘણું મનન કર્યું છે. આત્માને શોધી તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે અનેક ક્રમ બાંધ્યા છે. એ મહાત્માઓએ શું કર્યું કે પોતે તો પોતાના આત્માની શોધ કરી, ઓળખાણ કરી, અનુભવ કર્યો, અને તેનો જે માર્ગ છે એ પણ બે અનલિમિટેડ છે, અપાર છે. કેમ કે સુખ અપાર થવાનું છે. એના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિ, એમને જે પ્રાપ્તિ થઈ, સુખ શાંતિની પ્રાપ્તિ થઈ, જે લબ્ધિઓ એમને મળી સુખ શાંતિની, એ પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે, પોતે તો ઠીક પણ બીજાને પણ એનો લાભ મળે, એના માટે એમણે અનેક ક્રમ બાંધ્યા છે, અનેક પ્રકારે વાત કરી છે ક્રમથી. શું આપણે આ મુમુક્ષુતા આરોહણ ક્રમમાં તો ક્રમનો વિષય છે, પણ 751માં પણ એમણે ક્રમ લીધો કે પહેલાં સત્પુરુષને ઓળખે, પછી આત્માને ઓળખે, પછી સમ્યક દર્શન થાય. 335માં ક્રમ લીધો. શું એકમાત્ર જે સત્પુરુષને જ ઈચ્છે છે, સત્પુરુષને જ ઈચ્છે છે, ચાહે છે, અને જે એને ઓળખે છે તે તેને જ ભજે છે અને તે તેના જેવો થાય છે. એ બધા ક્રમની જ વાત છે. એમાં અનેક પ્રકારે ક્રમ બોધા છે. પહેલાં અંતર્નિવૃત્તિ લ્યો, પછી બાહ્ય નિવૃત્તિમાં આવો. એવી જ રીતે વિભાવોમાં પણ પહેલાં દર્શનમોહને ક્રમથી તોડો, પહેલાં નબળો પાડો, પછી તોડો, પછી ચારિત્રમોહને નાશ કરો. એમ અનેક પ્રકારે ક્રમને બોધા છે, ઉપદેશા છે. તે મહાત્મા જયવાન હો, એવા મહાત્માઓ હંમેશા જીવંત રહે, જયવંત રહે, એમના વિરોધી પરિબળોથી એમનો પરાજય ન થાવ, જયવાન હો, જયવંત હો, અને તેને ત્રિકાળ નમસ્કાર હો, અને પોતે ભક્તિથી એનો નમસ્કાર કર્યો છે. કેમ કે પોતે ભાગ્યશાળી થયા અને બીજાને ભાગ્યશાળી થવા માટે એમણે આટલો પરિશ્રમ લીધો. સવારે લખાયું ને કેમ કે અનેક આચાર્યોએ, સંતોએ, જ્ઞાનીઓએ મોક્ષ માર્ગે ચાલતા ચાલતા જે શાસ્ત્રો લખવાનો પરિશ્રમ કર્યો, હે, અંતર્મુખી પુરુષાર્થ કરતા કરતા આટલો ઉપયોગ બહાર આવ્યો, તો બીજાને સુખી થવા માટે જે રહસ્ય એમને પ્રાપ્ત થયું એને ગ્રંથારૂપ કર્યું, એવા ગ્રંથો અહીંથી ચાલ્યા ગયા અને અહીંયા પ્રાપ્તિ ન રહી, તો થોડો પરિશ્રમ કરીને આપણે લઈ આવવામાં હું વાંધો, આપણે એને જાજો પરિશ્રમ ન ગણવો, થોડોક પરિશ્રમ કરીને એને લઈ આવવામાં વાંધો હું કે આ લઈ આવ્યા. પણ એટલો જો એમણે એટલો પરિશ્રમ કર્યો હોય તો આપણે એના પ્રમાણમાં થોડોક પરિશ્રમ કરવો એ આપણી ફરજ થઈ પડે છે. એમણે ઘણ જંગલમાં જઈને આટલો પરિશ્રમ કર્યો તો આપણે તો એની પાછળ થોડોક જ પરિશ્રમ કરીએ છીએ. કેમ કે ખાતા પીતા બધું બધી સગવડ સાચવીને પણ આપણે કામ કરીએ છીએ. એવું નથી કે એમની જેમ આપણે બધું મૂકીને કરી દઈએ છીએ. શું એમના પ્રત્યેની એટલી ભક્તિ કૃપાળુ દેવને આવી છે કે જેને આવો બોધ આપ્યો છે એ જયવંત હો અને એને ત્રિકાળ નમસ્કાર હો. એટલે આપણું સમર્પણ એની પાછળ કાંઈ ને કાંઈ ઓછા બધા પ્રમાણમાં હોવું ઘટે છે. આપણે થોડી વાર આપણે થોડી વાર એ બધી વાતોને ગૌણ કરીને આ ક્રમ ઉપર આવવા માટે પરાયણ છે. પછી એમને ક્રમ ઉપર લઈ જાય છે. હે, પરાયણ એટલે તત્પર થવું, સાવધાન થવું. તે સમયમાં જણાવી જવું યોગ્ય છે કે પૂર્ણ આહ્લાદકર જેને માન્યું છે, પરમ સુખકર, પરમ હિતકર અને હૃદયમય જેને માનેલ છે તેમ છે, અનુભવ ગમ્ય છે, તે તો તે જ ગુફાનો નિવાસ છે. અને એ તો તત્વજ્ઞાનની ગુફામાં નિવાસ કરો ત્યારે જ એ બધું પરમ શાંતિને પરમ સુખને પરમ હિત થાય એવું છે. એ ક્રમમાં આવીને પણ સરવાળે તો તત્વજ્ઞાનની ગુફામાં જવું એ જ યોગ્ય છે, એ જ હિતકર છે, એ જ સુખકર છે અને અનુભવ ગમ્ય છે. અને નિરંતર તેની જિજ્ઞાસા છે, જિજ્ઞાસા એટલે ભાવના, એની જ ભાવના છે. એની પ્રાપ્તિ કેમ થાય એવી ભાવનાને જિજ્ઞાસા કહે છે. અત્યારે કાંઈ તે જિજ્ઞાસા પૂર્ણ થવાના ચિહ્ન નથી, એવી ભાવના અત્યારે પૂર્ણ થાય એવા ચિહ્ન નથી, તો પણ ક્રમે એમાં આ લેખકનો પણ જય થશે એવી તેની ખચિત શુભ આકાંક્ષા છે પોતાના માટે. અત્યારે અહીંયા પૂર્ણ જિજ્ઞાસા એટલે જે પૂર્ણ સુખ જોઈએ છે એ કદાચ પ્રાપ્તિ થાય એવું દેખાતું નથી, પણ ક્રમે કરીને એકવાર છેલ્લે જય થશે આ લેખકનો, એટલે હું લખનાર છું એનો પણ જય થશે એવી ચોક્કસ ખચિત એટલે ચોક્કસ આકાંક્ષા છે, શુભ આકાંક્ષા છે. અને તેમ અનુભવ ગમ્ય પણ છે અને એનો થોડો અનુભવ આવતો જાય છે એટલે ખાતરી થાય છે. અત્યારથી જ જો યોગ્ય રીતે તે કર્મની પ્રાપ્તિ હોય તો આ પત્ર લખવા જેટલી ખોટી કરવા ઈચ્છા નથી. અત્યારથી જ ક્રમે સરસડાટ આગળ વધાતું હોય તો આ તમને કાગળ લખવા જેટલું મારે મોડું કરવું નથી, મોડું કરવાની મારી જરાય ઈચ્છા નથી. શું ધીમે ધીમે થાય એ અભિપ્રાય નથી, પરંતુ કાળની કઠિનતા છે, ભાગ્યની મંદતા છે, સંતોની કૃપાદૃષ્ટિ દૃષ્ટિગોચર નથી, સત્સંગની ખામી છે, ત્યાં કાંઈ જ ઉપાય નથી. કાંઈ જ કરીને મૂકી દીધું છે પણ કાંઈ જ ઉપાય નથી. એટલે શું છે કે અમે તો આ ભાવમાં પૂર્ણ સુખી થવા માગીએ છીએ, પરિપૂર્ણ થવા માગીએ છીએ, પણ શું થાય, ભાગ્યની મંદતા છે. એટલે અહીંયા આ ક્ષેત્રે જન્મ થયો એ ભાગ્યની મંદતા છે, કાળની કઠિનતા છે, નિમિત્તો પણ અનુકૂળ નથી, સંતોની કૃપાદૃષ્ટિ ગોચર નથી. એટલે એવા સંતો દેખાતા નથી, ત્યાં કૃપાદૃષ્ટિ ક્યાંથી મળે? મહાન સંતોનું સાનિધ્ય મળવું જોઈએ, એ રહ્યું નથી. ભાવલિંગી સંતો દેખાતા નથી. અરે સત્સંગની પણ ખામી છે, મન મેળાપે જે સત્સંગ મળવો જોઈએ એવો સત્સંગ મળતો નથી એમ કહે છે. એક સુભાગભાઈમાં એમનું મન ઠરતું હતું, પણ ભાગ્ય યોગે એ પણ સાયલારીને આમને મુંબઈ રહેવું પડે, સાથે રહેવાની ઈચ્છા હોય પણ સાથે રહી શકે નહીં, એવા પ્રકારનું પ્રારબ્ધ લઈને બંને આવેલા. એટલે સત્સંગની ખામી છે, ત્યાં કાંઈ જ ઉપાય નથી. તો પણ તે કર્મનું બીજ હૃદયમાં અવશ્ય રોપાયું છે, બીજ એની શરૂઆત થઈ ગઈ છે અને એ જ સુખકર થયું છે. આ બીજ એવું નથી કે ઉગે નહીં, ઉગ્યા વિના રે નહીં એવું બીજ છે. જે બીજ રોપાયું છે એનો છેલ્લો અંતિમ નિર્વાણ પદ છે, એનું પદ અંતિમ તો નિર્વાણ પદ છે, એનું બીજ પણ એટલું બળવાન છે કે એ બીજમાંથી મોટું વટવૃક્ષ થવાનું છે, વડલો મોટો થશે એવું બીજ છે. અને એ જ સુકર થયું છે. સૃષ્ટિના રાજથી જે સુખ મળવાની આશા નહોતી, આખી સૃષ્ટિનું રાજપાટ મળી જાય તો જે સુખ મળે એવું નહોતું, તેમજ કોઈ પણ રીતે ગમે તેવા ઔષધથી, દવાથી, ગમે તેવા સાધનથી, સ્ત્રીથી, પુત્રથી, મિત્રથી કે બીજા અનેક ઉપચારથી જે અંતર શાંતિ થવાની નહોતી તે થઈ છે. સંકેત આવી ગયો, એ શાંતિ થઈ છે એમ કે છે. બીજ રોપાઈ ગયું છે ને એ શાંતિ અમને, જે શાંતિ કોઈથી નહોતી થવાની એવી શાંતિ થઈ છે. નિરંતરની ભીતિ ગઈ છે, ભવિષ્યકાળની બીક નથી રહી. હવે ભવિષ્યમાં થોડું શું થશે એ બીક હવે રહી નથી. નિરંતરની ભીતિ, ભીતિ એટલે ભય, ભવિષ્યકાળનો ભય ચાલ્યો ગયો છે. અને એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્તતો એવો આ તમારો મિત્ર એને જ લઈને જીવે છે. એક સાધારણ ઉપજીવનમાં એટલે લૌકિક જીવનમાં પ્રવૃત્તિ કરતો દેખાય છે, તો પોતે વેપાર ધંધામાં સામાન્ય છે. બહુ સર્વોત્કૃષ્ટ કોઈ મોટો એવો ધંધો નથી કે પહેલા નંબરની પાર્ટી હોય, સામાન્ય છે. એવી પ્રવર્તતો એવો આ તમારો મિત્ર એ અંદરમાં શાંતિ થઈ છે એને લઈને જીવે છે. નહીં તો જીવવાની ખચિત શંકા જ હતી, નહીં તો હું જીવી શકત જ નહીં. જો મને આ શાંતિ ન મળી હોત તો હું જીવત નહીં એમ કે છે. શું ન જીવત એટલે શું છે? પાત્રતા છે એ ચરમ સીમાને પામેલી. આત્મશાંતિ ન મળે તો હું જીવી જ ન શકું, અશાંતિમાં હું જીવી જ ન શકું, અશાંતિને હું સહન જ ન કરી શકું, એવી જે યોગ્યતા તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પાત્રતા છે. બાકી તો બધા જે જેમ જેમ પાત્રતા ઓછી હોય છે એમ અશાંતિને એ સહન કરી શકે છે. અશાંતિ અને ક્લેશને સહન કરવો એ સારી નિશાની નથી, એ બરદાસ્ત ન થવું જોઈએ. છેલ્લે તો મંદમાં મંદ કશાય પણ સહન નથી થતો ત્યારે એનો અભાવ કરવાનો પુરુષાર્થ ઉત્પન્ન થાય છે, નહીંતર પુરુષાર્થ ઉત્પન્ન ન થાય. નહીંતર જીવવાની શંકા હતી, શંકા જ હતી, હું નહીં જીવી શકું. વિશેષ શું કહેવું? આ ભ્રમણા નથી, આ વહેમ નથી, ખચિત સત્ય જ છે, ચોક્કસ પરમ સત્ય છે. આ કોઈ ભ્રમણા કલ્પનાથી વાત કરતો નથી. એ ત્રિકાળમાં એક જ પરમપ્રિય અને જીવન વસ્તુની પ્રાપ્તિ, તેનું બીજારોપણ કેમ વા કેવા પ્રકારથી થયું એ વ્યાખ્યાનો પ્રસંગ અહીં નથી. એ વાત નહીં કરું એમ કે છે. શું કહે છે? કે ત્રણેય કાળમાં જે પરમપ્રિય એવી જે જીવન વસ્તુની પ્રાપ્તિ થઈ, આત્મશાંતિની પ્રાપ્તિ થઈ, એનું બીજ કેવી રીતે રોપાણું કેવા પ્રકારથી થયું એ વ્યાખ્યાનો પ્રસંગ આવી નથી. એની ચર્ચા નહીં કરું અહીંયા, એ પત્રમાં એ અવસર અહીંયા નથી. પરંતુ ખચિત એ જ મને ત્રિકાળ સંમત હો, પણ મને તો જે રસ્તો મળ્યો છે એ જ મને સંમત છે, એટલું જ કહેવાનો પ્રસંગ છે. કારણ કે લેખ સમય બહુ ટૂંકો છે, લખવાનો સમય મારી પાસે ટૂંકો છે, એટલે એટલી જ વાત કરું છું. એ પ્રિય જીવન એટલે આવું પ્રિય જીવન, શાંતિમય જીવન સર્વ પામી જાય, બધા જે જીવન પામે, સર્વ એને યોગ્ય હોય અથવા બધા એને યોગ્ય થાવ. સર્વને પ્રિય લાગે, બધાને બહુ ગમે અને એનો પ્રયત્ન કરે પ્રિય લાગવાથી, સર્વને એમાં રુચિ થાય, પારમાર્થિક રુચિ સૌને પ્રગટ થાય, એવું ભૂતકાળે બન્યું નથી, વર્તમાન કાળે બનતું નથી ને ભવિષ્યકાળે પણ બનવાનું અસંભવિત છે. ભાવના ભલે હોય પણ એવું વાસ્તવિકતાએ બનવું એ ત્રણેય કાળને વિશે સંભવિત નથી. અનંતા તીર્થંકરો થયા, કેટલા અનંતા તીર્થંકરો થયા તો પણ સૃષ્ટિની દશા જે છે એ પ્રત્યક્ષ જોવામાં આવે છે કે જગતની શું દશા છે. અને એ જ કારણથી આ જગતની વિચિત્રતા ત્રિકાળ છે, અને એ કારણને લઈને આ જગતમાં જે વિચિત્રતાઓ દેખાય છે એ ત્રણેય કાળે રહેવાની છે, એ કોઈ ઉપાય નથી. તાત્પર્ય એ છે કે તું તારું કરીને કરી લે, જગત તો આમ જ ચાલવા છે, તારું કરી લે. કેમ આમ થાય છે, કેમ આમ થાય છે, કે જગત તો એમ જ ચાલે, એ બધા પ્રશ્નો ઉઠાવવાની જરૂર નથી. તું કામ કરી લે, તારી શાંતિનું તું કામ કરી લે, તારી શાંતિ તું મેળવી લે, બીજી માથાફોડમાં જવા જેવું નથી. મનુષ્ય સિવાયની પ્રાણીની બીજી જાતિ જોઈએ છીએ, પશુ પક્ષીની, તેમાં તો એ વસ્તુનો વિવેક જણાતો નથી, એ લોકોની પાસે વિચાર શક્તિ રહી નથી. વિચાર શક્તિ હતી ત્યારે વિચાર કર્યો ને, પરિણામે વિચાર શક્તિ ગુમાવવાનો વારો આવ્યો, એટલે પશુ માગ્યો. હવે જે મનુષ્ય રહ્યા તે સર્વમાં પણ તેમ એટલે તેવી વિચાર શક્તિ તમે દેખી શકશો નહીં, બહુ ઓછા જીવોમાં એ વિચાર શક્તિ છે. સામે વાત આવે તો પણ રૂચે નહીં, અને વિવેક કરવાની વિચાર શક્તિ ખોઈ બેઠા છે. તો એનું ફળ તો તેની જ ગતિ આવવાની જ છે, એમાં તો બીજો કોઈ કુદરતને ત્યાં તો બીજો કોઈ ન્યાય છે નહીં, એક સરખો જ ન્યાય છે બધાને માટે. એટલું અહીંયા લખીને એમણે આ પત્ર કાગદા જ આગળ લખ્યો છે, પણ બહુ અપૂર્ણ સ્થિતિમાં મળ્યો છે. પણ ક્રમ ઉપર એમને જે કહેવું છે એ ઘણી ઘણી વાતો પોતે કરી ગયા છે.